అర్హంత సిద్ధ సూరి ఉపాధ్యాయ సాధు సర్వ అర్థ కీ ప్రంగళిక ఉపకారీ తమకు స్వరూప జాన రాగ తే భయి జో భక్తి కారకమాయి స్తుతి కోచరీ ధన్యా ధన్యా తూ నహి సె కాజ సబ ఆజ భయ తేరీ బార బార వందనా హమారీ హై మంగళ కళ్యాణ సుఖ ఏ సుహన చాహతే హై మంగళ కళ్యాణ సుఖ ఏ సుహన చాహతే హై హో మేరీ ఐసీ దశా జసి తుమ భారీ హై మేరీ జసి తుమ
आचार्य कल्प पंडित प्रवर तुरुनजी साहब द्वारा ग्रंथ विराजमान सातमा अधिकार संबंधी थोड़ी की चर्चा एना विषय संबंधी का गई काले जी आप ए सम्यक सम्मुख मिथ्या दृष्टि जीव ये जी आखी चर्चा आई है ए संबंधी अपने थोड़ी चर्चा करी थी अने एमा ये बोल हतो के देखो तत्व विचार की महिमा अने पछी आखी बात हती के तत्व विचार वगर देवादिकने श्रद्धा करे घना बदा शास्त्रों ने भणे तपश्चर्या आदि करे व्रतादि नु पालन करे परंतु तत्व विचार नथी करतो तो एवो जीव सम्यक्त्व नो अधिकारी नथी अने तत्व विचार करवा वाळो जीव आ बधु ना पण होय घणा बधा शास्त्र साचा देव शास्त्र गुरु नी श्रद्धा तो हशे ज जेटली वातो आवी एमां साचा देव शास्त्र गुरु नी श्रद्धा तो हशे ज तपश्चर्या नहीं होय व्रत आदि अंगीकार नहीं कर्या होय घणा बधा शास्त्रो नो ज्ञाता ना पण होय परंतु साचा देव शास्त्र गुरु नो श्रद्धानी होय अने उपरांत जे तत्व साचा देव शास्त्र गुरुए बतायु एनु अंदर मा श्रद्धा नु चिंतन मन पे स्वीकारी छे आटली चर्चा आपणे गईकाले करी हती बराबर छे हवे आपणे जे प्रेजेंटेशन गईकाले नतु जोयु ए आपणे जोईए हवे अहींयाथी तमे वाचजो आपणे मे स्टार्टिंग आखो पेरेग्राफ वाचियो हतो गईकाले હવે આ જે વાક્ય છે એન્ડ માં છે અને આખી ચર્ચા વચ્ચે બહુ જ સરસ છે. ગઈકાલે આપણે ત્રણ શબ્દ છોડ્યા હતા, હવે તમે કરજો કારણ કે બધી વાત અને વર્ડ ટુ વર્ડ વાંચવાનો આપણી પાસે એટલો બધો સમય નથી. આપણે ત્રણ શબ્દ છેલ્લે છોડ્યા હતા ને, ઉદ્દેશ્ય, એના પછી લક્ષણ નિર્દેશ અને એના પછી આપણે જો પરિક્રિષા, બરાબર એની ચર્ચા આપણે આજના વિષયમાં થોડી વણી લઈશું. હવે આ પ્રેઝન્ટેશન અહીંયા ખુલશે. અચ્છા ઠીક, વાંધો નહીં, અહીંયા ખુલે એની સાથે સાથે હમણાં ખુલશે. આપણે ચાલુ કરીએ છે આ પ્રેઝન્ટેશનમાં જે સમ્યક્ત્વનો અધિકારી છે, એમાં આવ્યું ને કોણ છે જે તત્વ વિચાર કરે છે એ સમ્યક્ત્વનો અધિકારી છે. તો થોડાક આપણે પોઈન્ટ સમ્યક્ત સંબંધી લઈએ છીએ. જો સૌથી પહેલા તો સમ્યક દર્શનની પરિભાષા, ચાર સોપાન નવમા અધિકારમાં સમ્યક દર્શનને સમજવા માટે ચાર સોપાન કીધા, ચાર સ્ટેપ્સ, બરાબર છે. આપણે જોઈએ છીએ જો ચાર સ્ટેપ કયા છે, તો સૌથી પહેલા જે આપણે વાત કરીએ સાચા દેવ શાસ્ત્ર ગુરુનો શ્રદ્ધાળુ. બહુ સિમ્પલ આની માટે ઉદાહરણ આપું, જેવી રીતના આપણે કેમિસ્ટની શોપ હોય ને, તો કેમિસ્ટની શોપમાં દવાઓ કેટલી હોય? ઘણી બધી હોય. કેમિસ્ટની શોપમાં દવાઓ તો ઘણી બધી હોય કે ના હોય, બરાબર છે. અને બીજું એક્ઝામ્પલ કે હોસ્પિટલ હોય, તેમાં ડોક્ટર કેટલા હોય? ઘણા બધા હોય. પરંતુ આપણને જે રોગ થયો છે, આપણે એ રોગ સંબંધી જ દવા લઈશું ને, અને જે રોગ થયો છે એ આપણે કઈ રીતના, જગતમાં દેવ કેટલા છે, ગુરુ કેટલા છે, ગ્રંથ અધ્યાયમાં મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, રાગ, દ્વેષ, કશાય, આકુરતા, ભય, સમજાય છે. એ રોગને જેમણે સ્વયંએ દૂર કર્યો હોય અને જગતના જીવોને દૂર કરવાનો ઉપાય બતાવતા હોય એ જ દેવ, એ જ શાસ્ત્ર ને એ જ ગુરુ સાચા. ઉદાહરણ સમજાય ગયું સરળ, એકદમ ભૂલી ગયું બધાને, ખ્યાલ આવ્યું? ઉદાહરણ ખ્યાલ આવે છે? આ દવા તો ઘણી બધી છે, તો કોઈ પણ દવા લઈ લેશું કે? પણ ખ્યાલ ના છે આપણને જે રોગ છે એ રોગ સંબંધી દવા લે, એવી રીતના અહીંયા આપણી પર્યાયમાં રાગદ્વેષ છે, આપણી પર્યાયમાં અનાદિકાળથી મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. ઓહો, આવા દોષને, આવી અપૂર્ણતાને, આવા વિકારને, આવી વિકૃતતાને દૂર કોને કર્યા? પોતાની પર્યાયમાં સ્વયમેવ જેને દૂર કર્યા છે, અને જગતને, એ જ જીવ તો જગતને દૂર કરવાનો ઉપાય બતાવી શકશે. પોતે જ દૂર ના કર્યા હોય તો બીજાને ઉપાય કેવી રીતના બતાવે? તમે જો ધર્મના નામ પર, મારે કોઈ ટીકા ટિપ્પણીની તો વાત જ નથી, તમે કોઈ ચર્ચા વિસ્તારથી કરવી પણ નથી. તમે જોઈ લો, ધર્મના નામ પર જગતમાં શું ચાલે છે બોલો? ધર્મના નામ પર, ભગવાનના નામ પર, દેવ દેવીના નામ પર શું ચાલે છે બોલો? એકાંત કશાય અને એકાંત મિત્રાપનું પોષણ થાય છે કે નહીં બોલો? સપ્ત વ્યસનનું પોષણ થાય છે કે નહીં? બોલવા બેસીશ તો કલાક નીકળી જશે બોલો, છે કે નહીં બોલો? રાગદ્વેષનું પોષણ થાય છે કે નહીં બોલો? પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ, રાત્રિ ભોજન, અભક્ષ ભોજન, શું શું થાય છે બોલો? અને શું માને ધર્મ 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 ધર્મ? આટલો તો લોજિક આપણને પણ સમજાય ને કે ભાઈ આમાં ધર્મ કેવી રીતના હોય? પણ ખ્યાલ છે તો શું વાત કરી? સાચા દેવશાસ્ત્ર આવ્યું, સાચા દેવશાસ્ત્ર ગુરુ ના શ્રદ્ધાની, બરાબર છે. બીજી વાત, સેકન્ડ સોપાન સમ્યક દર્શન માટે, તો કે સાચા દેવશાસ્ત્ર ગુરુએ જે સાત તત્વનું નિરૂપણ કર્યું, એ સાત તત્વનું જે નિરૂપણ થયું છે, એ સાત તત્વની જેમ છે એમ યથાર્થ શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન. આ બધી ભેદરૂપ પરિભાષા છે સમ્યક દર્શનની, અલગ અલગ અપેક્ષાએ પરિભાષા. પોઈન્ટ ખ્યાલમાં છે? હવે આગળ જાઓ તો એ એક કોર્સને શોર્ટ કરો તો, એ સાતને અગર શોર્ટ કરો તો બેમાં ડિવાઈડ થઈ જશે, સ્વ અને પરનું શ્રદ્ધાન. સ્વમાં સ્વપણું અને પરમાં પરત્વપણાનો અભિપ્રાય, એ ખરેખર સમ્યક દર્શન. તમે એક સમજો, જેવી રીતના મેં પહેલા પણ ઉદાહરણ આપ્યું હતું, મને નથી ખબર બે ત્રણ દિવસમાં, જેવી રીતના ફોર એક્ઝામ્પલ બોલો, તમે તમારો મોબાઈલ અહીંયા મૂકી ગયા અને તમે મને કહી ગયા કે જ્યોતિબેન જરા 5-10 મિનિટ સાથે હું આવું છું, બોલો જ્યોતિબેન, બરાબર છે. હવે મને કહો કે એ મોબાઈલ મારા સહયોગમાં છે કે નહીં? અગર કોઈનો ફોન આવશે કદાચ તો હું પિક કરીશ કે નહીં? એનું ધ્યાન રાખીશ કે નહીં? એ સંબંધિત વિકલ્પ પણ રહેશે કે નહીં બોલો? પરંતુ જેટલો સમય રહેશે એટલા સમયમાં, એક સમય માત્ર માટે મારા અભિપ્રાયમાં એમ નહીં આવે શું કે આ મારો છે, પરને પરરૂપે આપણે માન્ય જાણીએ શકીએ નહીં. સંયોગમાં હોવું અલગ વાત છે, અને એ સંયોગમાં હોવાની સાથે સાથે આપણે એમાં એકત્ર કરી બેસીએ એ અલગ વાત છે. સંયોગ એ દુઃખના કારણ નથી, સંયોગમાં એકત્વ બુદ્ધિ એ દુઃખનું કારણ છે, અને એ એકત્વ બુદ્ધિ અનંત સંસાર રૂપી કશાય ભાવને ઉત્પન્ન કરે છે. ચલો, બે વાત થઈ ગઈ, ત્રણ થઈ ગઈ ને? સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન, સાત તત્વનું શ્રદ્ધાન, સ્વ પરનું શ્રદ્ધાન, અને અંતમાં શું? સ્વનું શ્રદ્ધાન. કારણ કે ખરેખર આ સ્વપરનું શ્રદ્ધાન, સાત તત્વનું શ્રદ્ધાન, સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન, આ પહેલી ત્રણ પરિભાષા છે, એ જ્ઞાન પ્રદાન શ્રદ્ધાની અપેક્ષા પરિભાષા છે. પરંતુ અસલી પરિભાષા શું છે સમ્યક દર્શનની? સ્વનું શ્રદ્ધાન. કારણ કે ખરેખર શ્રદ્ધા નિર્વિકલ્પ સ્વભાવી છે. વિકલ્પ એટલે ભેદ, વિકલ્પ એટલે ભેદ કરવા, ભેદથી જાણવું, એ બધું જ્ઞાનનું કામ છે. શ્રદ્ધાની વિશે નિર્વિકલ્પ સ્વભાવી છે. જો એકવાર સતી સ્ત્રી હોય એને પોતાના એક પુરુષ, એક પતિમાં અહમ થઈ ગયું કે આ મારો પુરુષ છે, પછી બોલો એના જ્ઞાનમાં અન્ય પુરુષો જણાશે કે નહીં? એના ભાઈ હશે, કાકા હશે, દાદા હશે, મામા હશે, પપ્પા હશે, સસરા હશે, બધા જણાશે ને? તો જ્ઞાનનું જે તો બનશે બધા, પરંતુ અહમ શ્રદ્ધાન એકમાં, એનું નામ સમ્યક દર્શન છે. આટલી વાત સમજાવી બધાને? ચાર વાત થઈ ગઈ, તો આ પહેલો પોઈન્ટ થયો. ઘણી બધી આપણે આ ચર્ચા આજે કરવાની છે, થોડું ફાસ્ટ જાઉં છું, બરાબર. તો સમ્યક દર્શન એટલે નિર્વિકલ્પ પ્રતીત. ચારે ગતિના જીવો આવી નિર્વિકલ્પ પ્રતીતિ પ્રગટ કરી શકે છે. ગઈકાલે આપણે એની ચર્ચા નરક ગતિ, સાતમી નરકના જીવને લઈને આપણે કરી હતી. હવે આપણે આગળ આવીએ, બીજો પોઈન્ટ આવ્યો. બીજો પોઈન્ટ છે, એની ઉત્પત્તિ અપેક્ષા બે પ્રકાર છે. એક છે અધિગમજ, જે થોડો વિષય કદાચ યંગસ્ટર્સ માટે નવો હોય, પણ સાંભળજો, તમને સમજાશે. થોડું નવું નવું ભણશો તો તમને ખ્યાલ આવશે કે અગાધ જૂનાગમમાં બધો સાર ભરેલો છે. કે જો અવશ્ય કીધું સમ્યક દર્શનને બે પ્રકારથી સમજાવે, એક છે અભિગમજ અને એક છે નિસર્ગજ. બે નામ યાદ રહ્યા, કયા કયા બે નામ? અભિગમજ અને નિસર્ગજ. શું ડિફરન્સ છે અભિગમજ અને નિસર્ગજમાં? બોલો, કોઈને થાય છે ડિફરન્સ? અભિગમજ સમ્યક દર્શન અને નિસર્ગજ સમ્યક દર્શન કોને કહેવાય? નિસર્ગજ એટલે નૈસર્ગિક, નેચરલ. જેવી રીતના કાલે સાતમી નરકના નારકીને થયું હતું, સાતમી નરકના નારકીને જે સમ્યક દર્શન થયું હતું ને, બરાબર, એ પૂર્વના ભવમાં, એ ભવમાં એને સમ્યક દર્શન થયું. એ ભવમાં સાક્ષાત સામે કોઈ દેવશાસ્ત્ર ગુરુ નહોતા, એ ભવમાં સાક્ષાત કોઈ વાણી નહોતી સાંભળી. પૂર્વના ભવમાં નિયમ શું હોવો જોઈએ? કે એ ભવમાં થાય, પરંતુ પૂર્વના ભવમાં એ જીવે સાચા દેવ શાસ્ત્ર ગુરુ એ જ્ઞાની ધર્માત્માની વાણી સાંભળી હોવી જોઈએ. યા તો નિર્ગ્રંથ ગુરુ, યા તો ગીતરાગી સાક્ષાત પરમાત્મા, યા તો પછી કોઈ જ્ઞાની ગુરુની દેશના હોય, તો એ જીવ જીવમાં પોઈન્ટ બહુ ગજબ છે. સંનીમાંથી મળે ત્યાં સુધી એમને એ સંસ્કાર એના કેરી ફોરવર્ડ થઈ શકે, વચ્ચે એકાદ અસંભવ થયો. એમ આઈ ક્લિયર? સંનીમાં આવી ગયો તો બધું ભરાઈ જાય. અને કે થઈ શકે કોઈ ગુરુ ના હોય, સાક્ષાત અને સાક્ષાત ભગવાન ના હોય, સમોષણ ના હોય, પણ તો પણ પૂર્વના સંસ્કારને લઈને આવ્યો હોય, તો એ જીવ એ ભવમાં, એ ભોગમાં જાતિ સ્મરણ જાણ છે. નરકમાં વેદના સંયુક્ત, વેદન, વેદના, વેદના સંયુક્ત થાય છે. ઉપના ભવમાં એને કેવા તડકમાં આવીને એને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને યાદ આવ્યો, અને અપાર અંદરમાં ખોદ થાય, અવસરો ના કર્યો, તપ્ત નિર્ણય ના કર્યો, તપ્ત વિચાર ના કર્યો, અને એના ફરે છે. એમ કરીને એ જીવ પૂર્વના સંસ્કાર સાથે કનેક્ટ થઈને ત્યાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી છે. તમને ખબર છે આપણે કેટલી બધી વાર નરક માંથી ભાવના ભાવીને બહાર આવ્યા? શું ભાવ? મેજસ્વીને ભાવ ના ભાઈ, માનુષ તન કો તાને કી. નરકમાં ભાવ, કેમ કે નરકના નરક સંસારી જીવ, પણ બેટર ઓફ ઇઝ નરકનો જીવાય, કારણ કે નિગોદ માં તો એકેન્દ્રી પર્યાય છે, મન જ નથી, વિચાર કરવાની સામર્થ નથી. પરંતુ નરકના નારકીઓ, સાતેય પૃથ્વી જે છે, સાતેય નરક જે છે, એમાં જે અસંખ્યાત 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 નારકી એક પૃથ્વીમાં સ્મરણ જ્ઞાન થઈ શકે છે, પરંતુ સુધી દેવગતિના દેવો આવીને એ નારકીઓને ત્રીજી નરક સુધી ઉપદેશ પણ આપે છે. ઉપદેશ, ઉપદેશ સમ્યક ત્યાં દેવગતિના દેવો ઉપદેશ સાંભળીને એ નારકીઓ ત્યાં નિર્વિકલ્પ પ્રતિથી નિર્વિકલ્પ સમ્યક દર્શન પ્રાપ્ત કરે. હવે આપણે કેટલી વાર નીકળ્યા આવી રીતના? બોલો, નરક મેજસ્વીને ભાવે ના ભાવી, માનુષ તન કો પાને કી. કી ભાવના ભાવી? દિગંબર ધારણ કરકે મુક્તિ કીધો. આવી ગયો, બહાર આવી ગયો, મનુષ્યમાં આવી ગયો. અને પછી રૂપ દેખો આજ એ હાલત, મમતા કે દીવા ચેતન હો તો કર જળ દ્રવ્યો છે કેસા માતા જો. અહીંયા આવ્યો તો ભાવના ભાવીને આવ્યો તો એટલે થોડો પુણ્યનો ઉદય આવ્યો. ચોકર જળ દ્રવ્યો છે છોડ દિયા, મમતા તુવારો ન તોડી આખીર કો બન તોડ દિયા. પતિઓ ભાવ પ્રાપ્ત, ગઈકાલની વાત આવી ને, આ એક એક વાક્ય પરિણતિમાં કોતરાઈ જવા જોઈએ. ટોટલ અનુસાર પ્રાપ્ત પર્યાયમાં કેવો તન્મય થઈ જાય છે. આ બધી વાતો આપણે આપણા અભિપ્રાય સાથે, આપણા જીવન સાથે, આપણે આપણી માન્યતા સાથે, આપણી થિંકિંગ સાથે, આપણી દ્રષ્ટિ સાથે આપણે એને અગર નહીં મેળવીએ તો બધું ખાલી સૌક્ષમ જ્ઞાન પૂરતું રહી જશે. ઓફકોર્સ થોડો પુણ્યનો બંધ થશે, ઓફકોર્સ આના પછી એકાદ દેવગતિનો ભવ મળી જશે, પરંતુ આ 2000 સાગરનો જે ત્રસ્ત પર્યાયનો કાળ છે એમાં જેટલો સમય માટે આવ્યો અને સમ્યક્તની પ્રાપ્તિ નહીં કરે, એટલી વાર હમણાં પણ નીકળે છે 608 જીવ. અને 608 જીવ ક્ષમંત જીવ રાશિની સામે આ 608 જીવની સુતુલના છે. જયારે આપણે કહીએ એક બટેટી લો અને બટેટાનો એક કણ લો અને એક કણમાં અસંખ્યાત, તો એ સોયના કણ ઉપર જેટલો ભાગ ઉપર, સોયના ટોચ ઉપર જેટલો, એમાં એમાં તો અસંખ્યાત, તો જે આવ્યું ને જેટલો હિસ્સો, એમાં તો અસંખ્યાત, તો એ ઓદારિક શરીર છે. એટલા કણમાં અસંખ્યાત ઓદારિક શરીર, અને એક એક ઓદારિક શરીરમાં કેટલા જીવ, કેટલા જીવ છે બોલો? એ એક ઓદારિક શરીરમાં કેટલા જીવ છે રૂપાબેન? એ એક ઓદારિક શરીરમાં ભૂતકાળમાં જેટલા સિદ્ધ થઈ રહ્યા, વર્તમાનમાં થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થશે, એના કરતા અનંત ગુણા વધારે જીવો એ એક શરીરમાં છે બોલો. ત્યાંથી આપણે બહાર આવ્યા, ઉત્તરો ઉત્તર દુર્લભ 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 પર્યાયોને પ્રાપ્ત કરીને આજે આપણે અહીંયા પહોંચ્યા છે, અને આવી દેશના આપણને પ્રાપ્ત થઈ છે. આપણા ભાગ્યની તો શું વાત કરી, સમજાઈ ગયું? અધિગમ નિસર્ગ સમજાયું, અને અધિગમ જ એટલે સાક્ષાત સામે કોઈ સાચા જ્ઞાની ધર્માત્મા ભાવલિંગી સંત કે પછી સમો શરણમાં સાક્ષાત તીર્થંકર પરમાત્મા બિરાજમાન હોય, અને એની સભામાં કેટલી સભા હોય, સભા કેટલી હોય, કોને ખબર છે? બાર સભાના નામ કોને આવડે છે બોલો? બાર સભા. ચલો થઈ ગયું આપણે બધું, બોલો ભૂમિબેન. બાર સભા, ચાર દેવો, તમે ઇમેજિન કરો, એ સમો શરણ ને ઇમેજિન કરો. ચાર દેવો, ચાર પ્રકારના દેવો, ચાર પ્રકારની દેવીઓ. એક સભા હોય મુનિરાજોની, ગંધર્વ પરમાત્મા ને મુનિરાજોની. એક સભા હોય ચક્રવર્તી રાજાઓની. એક સભા હોય આરિકા માતા અને સ્ત્રીઓની. અને એક સભા હોય તુર્યંશ ગતિના જીવોની. અસંખ્યાતની માત્રામાં એ તુર્યંશ ગતિના જીવો આવે છે, દેવો આવે છે સમોશ્રણમાં, અને ત્યાં બેસીને સાક્ષાત ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને કેટલા તિર્યંશ ગતિના જીવો. સર્પ બેઠો હોય, પછી સર્પ ને કોની સાથે દુશ્મની હોય સૌથી વધારે? મોર્યો એ બેઠો હોય, એને કે તું તારું કામ કર, આ એને કે તું પણ તારું કામ કર, હું તને નહીં મારું, હું તને નહીં મારું. ફ્રેન્ડલી ફ્રેન્ડલી એટમોસ્ફિયર હોય. કેવું ફ્રેન્ડલી હોય બોલો? વાઘ હોય, સિંહ હોય, બકરી હોય, એવરી વન ઇઝ સિટિંગ ટુગેધર. એમ કોઈ ભય નહીં સમોષણમાં, કોઈ ભય નહીં, કોઈ ડર નહીં, કોઈ કશાય નહીં. તીવ્ર કશાયજી સમોષણમાં ના જઈ શકે, ગ્રહિત મિત્યારષ્ટિજી સમોષણમાં ના જઈ શકે, અસન્ની ના જઈ શકે, વિકલેન્દ્રી ના જઈ શકે. વિચાર કરો, અને ત્યાં બેસીને અધિગમ જ, અધિગમ જ આપણું આ ચાલે છે, સમજે ને? સાથે સાથે આજ લઉં છું, અધિગમ જ ત્યાં બેસીને સાક્ષાત ભગવાનની વાણી સાંભળતા સાંભળતા સમ્યક દર્શન થઈ જાય, બરાબર ને? ભગવાનની વાણી સાંભળતા સાંભળતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય, બરાબર ને? એટલે બરાબર કે હા કે ના? સાંભળતા સાંભળતા કાર્ય થઈ જાય. અરે સાંભળે છે વાણી, અને સાંભળીને એનો વિચાર કરીને એ વાણીનો લક્ષ્ય અને અંદરમાં એ વિચારોનું લક્ષ્ય પણ છૂટી જાય, અને અંદરમાં નિર્વિકલ્પ સ્વભાવની પ્રાપ્તિ થાય. અને કહેવાય અધિગમ જ સમ્યક. થઈ ગયા બે? ચલો થર્ડ પોઈન્ટ, સમ્યક દર્શનની પ્રાપ્તિ માટેની પાત્રતા. કીધું ને અધિકારી, આપણે જે બોલ ચાલ્યો ને એ બોલને જ આમાં બધું ઉતાર્યું છે. અધિકારી કોણ છે? અધિકારી તો એમાં તો શું શરત મૂકી કે દેખો તત્વ વિચાર કી મહિમા. અને તત્વ વિચાર કરી કોણ શીખશે, એને એની આગળ પાછળની શું પાત્રતા જોશે? તો દસ દસ પોઈન્ટ છે ને, દસ પાત્રતા આપણે અહીંયા લખી છે. એ દસ પાત્રતા એક પછી એક ફટાફટ આપણે જોઈએ, બરાબર છે? જો સૌથી પહેલા એ જીવ કેવો હોવો જોઈએ? સંઘની પરિકેન્દ્રીય હોવો જોઈએ. એટલે અસંઘની સુધીના જીવોને તો ત્રણ કાળમાં ક્યારે પણ સમ્યકની પ્રાપ્તિ નહીં. તો સંઘની પંચેય ફાસ્ટ લઉં છું, કારણ કે મારે બીજો એક વિષય આમાંથી લેવો છે. એક નવો બોલ આપણે આજે લેવાનો છે ને, એ લેશું આપણે. આ એક પૂરું થઈ જાય એટલે આપણો લાસ્ટ ગઈકાલનો બોલ પૂરો થઈ જશે. સંઘની પંચેન્દ્રિય જીવ હોય, અને હવે આની બધી ચર્ચા સંઘની પંચેન્દ્રિય પણ પ્રાપ્ત કરવું કેટલું દુર્લભ છે, કેટલું દુર્લભ છે. પોઈન્ટ ચાલના છે. જેવી રીતના ગોમઠ સાવજીમાં બહુ ગજબના ઉદાહરણ આપ્યા કે એમ આપ્યું ઉદાહરણ કે જેવી રીતે નાવમાં કોઈ જતું હોય સમુદ્રમાં, મધ્ય છે સમુદ્રની મધ્યમાં એ નાવમાં બેઠો છે. હવે નાવમાં બેઠો છે અને એનો જે હીરો હોય ને, જીતુ હોય ને, એ સમુદ્રની મધ્યમાં પડી જાય. બોલો, સમુદ્રની મધ્યમાં પડેલો એનો હીરો, એની વીટી, એનું ઘરેણું કેવી ક્યારે પ્રાપ્ત થશે બોલો? ક્યાં લખ્યું કે અરે એ એકવાર પ્રાપ્ત થઈ જવું સુલભ છે, કદાચ મળી પણ જશે, પરંતુ આવો અમૂલ્ય મનુષ્ય ભવ અને એમાં પણ આવા સાજન કુળ. જો જરા કલેક્ટ કરીને કુળ બોલી ને યાદ આવ્યું, પ્લીઝ જરા કરેક્ટ કરી લેજો. મેં જે 8 મધની ચર્ચા આપણે કરી દીધી ને 2 દિવસ પહેલા, એમાં જાતિ મધ અને કુળ મધમાં થોડું ઇન્ટરચેન્જ કરી નાખજો. કુળ હોય એટલે યાદ આવ્યું, ભૂલી જાઓ, રોજ રોજ યાદ કરી આવ્યો તો ભૂલી જાઓ. કુળ મદ એટલે જે પિતા પિતા સંબંધી પિતા પક્ષ, અને પિતા પક્ષ સંબંધી જે પણ એમાં કોઈ મહાન વ્યક્તિ હોય કે વિદ્વાન હોય, તો એનું જે અભિમાન મદ મદ એ સંબંધીનું કોઈ મદ એ કુળ, અને માતાને લઈને જે પણ માતૃપક્ષ સંબંધી મામા નાના, તો એ જાતિ મત હે, એમાં એ ડિફરન્સ કરી લેજો. પછી એક શબ્દ બોલી હતી રક્ષાબંધન, તો ખરેખર આપણામાં રક્ષાબંધન શબ્દ નો હોય મુનિ રક્ષા બીન, આ એક કરેક્ટ કરજો. અને હજી એક શું હતું, મહાવીર જયંતિ, હા તો મહાવીર કલ્યાણક, મહાવીર જન્મ કલ્યાણક, જયંતિ તો જાણીએનું હોય, ઓકે, તો મહાવીર કલ્યાણક, તો કલ્યાણક શબ્દ મુનિ રક્ષા બીન, અને આ જાતિ અને કુળ બોલો. હવે આની પણ યોગ્યતા નક્કી શકે નહીં, આઈ નેવર થોટ કે આજે આજે હું વિચારીને નથી આવી, પરંતુ તમે આનાથી શું શીખાય છે બોલો. એક એક ગઈકાલ આપણે પરિભાષા વિશ્વની શું કહી દીધું બોલો, શું ગજબ વિશ્વની પરિભાષા આવી, અનંત દ્રવ્યોની અનાદિ અનંત સુનિશ્ચિત યોગ્યતાના સમૂહને વિશ્વ કહેવાય. બોલો આ સુનિશ્ચિત યોગ્યતા સમજાય, ભાષાની ભાવની સમજાય છે, એના ક્રમમાં ખચિત હતી કે નહીં બોલો, કોણ લાવ્યું એને, કોને કહી બોલો, કોને કહી, કોણ લાવ્યું? અરે ખરેખર કોઈ લાવનાર કરનાર નથી, એની સ્વયંની યોગ્યતા એના સ્વકારે 5 સમવાય ને ષટકારક પૂર્વક તત્ સમયની યોગ્યતા ક્ષણિક ઉપાદાન ગત થાય છે. હા, એક એક વાત ઉપરથી આપણા સિદ્ધાંતો સમજતા જવા, ખ્યાલ આવે છે. ચલો, તો શું વાત કરતા હતા આપણે, કે સમુદ્રમાં હીરો પડી ગયો હોય અને તે પ્રાપ્ત થઈ જાય, પણ જૈન કુળ અને એમાં પેલા સાચા દેવશાસ્ત્ર ગુરુ, એ ઉપરાંત તીર્થંકર પાસેથી આવેલો જીવ, તીર્થંકર થઈને મોક્ષે જવાવાળા જીવના શ્રીમુખે આટલા વર્ષો સુધી આપણે દેશમાં સાંભળી અને હજુ પણ સાંભળતા રહીશું, એ કોઈ અવભાગ્ય છે. સમજાય છે? તો સંઘની પંચેન્દ્રિય, પછી જીવ કેવો હોવો જોઈએ, પર્યાપ્ત. અપર્યાપ્ત કે જીવને ક્યારે પણ સમુદેશનની પ્રાપ્તિ નહીં થાય. હવે આ 6 પર્યાપ્તિનો આખો વિષય સ્વતંત્ર છે, ક્યારે મોકો આવશે તો આપણા ડેલી લેક્ચરમાં આપણે લેશું, પહેલા લીધું છે આ બધું, પાછું ક્યારેક લેશ. તો અપર્યાપ્ત ના કરી શકે સંયુક્ત, પર્યાપ્ત જીવ હોવો જોઈએ, બરાબર. એ 6 પર્યાપ્તિ પૂરી થવી જોઈએ, બરાબર છે. પછી જીવ કેવો છે, ભવ્ય. ભવ્ય ભવ્યની વ્યાખ્યા તો બધાને ખબર છે. ભવ્ય જીવ કોને કહેવાય, કે જેની પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય એને ભવ્ય કહેવાય. સમજાય છે? જો બે વાત છે, યોગ્યતા ફોર્મ્યુલા જોજો, યોગ્યતા પ્લસ પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ કાર્ય સિદ્ધિ. શું કીધું? ઓનલી યોગ્યતા ઇઝ નોટ ઇનફ, એન્ડ પુરુષાર્થ કોણ કરી શકશે? જેની પાસે યોગ્યતા હશે એ. યોગ્યતા જ નહીં હોય તો પુરુષાર્થ નહીં કરી શકે. યોગ્યતા છે અને પુરુષાર્થ નહીં કરે તો યોગ્યતા ફેલ. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? તો ભવ્ય જીવ સમજાય કે જેની પર્યાયમાં સંલગ્નથી લઈને સિદ્ધ પર્યાય સુધીની જે અવસ્થા છે એને પ્રગટ કરવાની જે યોગ્યતા છે, શક્તિ છે, સામર્થ્ય છે, સ્વભાવ છે, એને કહેવાય ભવ્યત્વ. પણ ભવ્યપણું એ પારિણામિક ભાવનો ભેદ છે, કારણ કે કોઈ કર્મના ઉદયના સાપેક્ષ એ યોગ્યતા નથી, સ્વાભાવિક યોગ્યતા છે. ઘણી વાર આપણે થાય અભવ્ય, અભવ્ય એટલે કે જેની પાસે યોગ્યતા નથી. ઘણી વાર એમ થાય ને, જો અહીંયા બેઠેલા કોઈ પણ ને એવો ભાવ, એવો વિકલ્પ ના આવવો જોઈએ. જો શરૂઆતમાં મારી ફ્રેન્ડ હતી, એને આ બધું સાંભળે ને, પછી એમ સાંભળીએ ને આપણે ઘણી વાર, અભવ્ય જીવ પણ 4 લબ્ધિ સુધી જોવાનો. અભવ્ય જીવની પર્યાયમાં સમ્યક તો પ્રગટ કરવાની યોગ્યતા નથી, પણ એ 4 લબ્ધિ સુધી જોવાવે, એને 11 અને 9 પૂર્વનું જ્ઞાન થઈ શકે અભવ્યને. બોલો, વિચાર કરો તો ઘણી વાર લાગે કે હું અભવ્ય હોઈશ તો. એવો કોઈ દિવસ ગુરુદેવ શ્રીના ભક્તોને અંદરમાં વિકલ્પ પણ ના આવવો જોઈએ, ના જ આવે. કેમ કેમ? કારણ કે એક એક વાક્ય યાદ રાખજો, કારણ કે જે પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય તત્વની વાત સાંભળે છે એ અલ્પકાળમાં નિકટ ભવ્ય જીવ છે, એ અલ્પકાળમાં મોક્ષ જવાનો છે. ચલો જલ્દી આગળ લઈએ. પછી જાગૃત અવસ્થામાં સંયુક્ત થશે, ઊંઘમાં નહીં થાય. હવે ગણતરી કરી લેજો, મનુષ્ય ભવના ખ્યાલ આવે જેટલા વર્ષ ગયા, એક દિવસ માં 24 કલાક અને કેટલા કલાકની ઊંઘ, આમ ઊંઘ પૂરી ના થાય તો મજા ના આવે ને, આમ આમ બીજો દિવસ બગડી જાય ને, ખ્યાલ આવે છે? આમ ઊંઘ પૂરી ના થાય તો વિચાર કરો, અરે ઊંઘડી જાય ને રાતના, તો મુનિરાજોને યાદ કરો, સ્વાધ્યાય કરો, ચિંતન મંથન કરો, જાયક ને યાદ કરો, વેદ વિજ્ઞાન કરો, જંગલમાં બિરાજમાન મુનિરાજોનું સ્મરણ કરો, એની પ્રણતિનું સ્મરણ કરો. અરે ઓહો, હર અંતર રાતના પણ કે ખાલી દિવસે, હર અંતર મુહૂર્તમાં સહસ્ત્રવાર, ગોમટ સારમાં શબ્દ આવે સહસ્ત્રવાર, સહસ્ત્ર એટલે હજારો વાર. આ ડે ટાઈમ નો નિયમ છે કે નાઇટ નો નિયમ પણ છે? મુનિરાજ માટે ડે ટાઈમ નો નિયમ છે કે રાત નો પણ નિયમ છે કે હર અંતર મુહૂર્તમાં હજારો વાર આત્માના અનુભવને પ્રાપ્ત કરવું? અરે ડે નાઇટ શું હોય? હર અંતર મુહૂર્ત, હર અંતર મુહૂર્ત. અરે 6 ડાળાની 6 ડાળ વાંચો તો મુનિરાજની નિદ્રા આદિનું કેટલું ગજબનું સ્વરૂપ આવ્યું છે. બોલો, કેટલો સમય નિદ્રા લે, કેટલી જાગૃતિ, કેટલી મસ્તી, કેટલા આનંદમાં જીવતા આપણા મુનિરાજો, 6-7 જીવતા. મારા મુનિરાજ જીલના જીલતા છે, એ તો 6-7 જીલતા છે, એ તો આત્મની વાતો કરતા છે. મારા મુનિરાજ જીલના, ખ્યાલ આવે છે, સમજાય છે? તો જાગૃત અવસ્થા, જાગૃત એટલે કેવું? અરે યાહી સુનો ભવિ મન ફિર આન, જો ચાહો અપનો કલ્યાણ, ભવિ જન ને કલ્યાણ કરવું હોય તો મન ને સ્થિર રાખી લે, એકાગ્રતા પૂર્વક જે વાત આવી રહી છે એનું ગ્રહણ અંદરમાં થવું જોઈએ. યાહી સુનો ભવિ જન મન ફિર આન, જો ચાહો અપનો કલ્યાણ. ગજબ એક એક પોઈન્ટ છે, બહુ ફાસ્ટ લઉં છું, એના પર વિચાર કરજો. ચલો, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગમાં સંયુક્ત ના થાય, કારણ કે સામાન્ય પ્રતિભાસ છે અને આ વિશેષ પ્રતિભાસ છે. ગઈકાલે આપણે વાત કરી હતી ભેદ વિજ્ઞાન કરવાની સામર્થ, સ્વપર વચ્ચે પ્રજ્ઞા છીની પટકવાની સામર્થ, જે ઉપાદેના નિર્ણયની સામર્થ, મુખ્ય ગૌણની સામર્થ, જ્ઞાન ભાષે શ્રદ્ધાને વિશે જ્ઞાન આપે છે, ચારિત્રને વિશે જ્ઞાન આપે છે, નિર્ણય જ્ઞાન કરે છે, વિતરિતનો વિચાર જ્ઞાન કરે છે, 7 તત્વોનો વિચાર જ્ઞાન કરે છે. ગજબ, બોલો, આવું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે, સોક્ષમ પ્રાપ્ત થયું છે. મંદ કશાય, મોની મનતા, કશાય ની મનતા, જ્ઞાન નું ગાઢ, આવા નિમિત્ત આટલું મળ્યું અને તો પણ કોરો રહી જાય તો શું કહીએ? બોલો, તારા અભાગ્યની મહિમા હમસે તો હોતી નહીં, હમ તો સાથે શું કીધું, હમ તો આપકી યોગ્યતા કા વિચાર કરકે સમાધાન રખતે હૈ. આનાથી વધારે અમે શું કરીએ? ચલો આગળ વધીએ. સમજાય છે બધાને? એક વાર બોલશું, અરે બોલો, સૌથી પહેલા આમાં ટિક કરતા જજો, જે તમને લાગે ને કે આ આયન એપ્લિકેબલ તો ટિક કરજો, આયન એપ્લિકેબલ. ઓકે, સંગી પંચમ, ઓકે, પર્યાપ્તક, ઓકે, ભવ્ય, ઓકે છે. આપણે ભવ્ય ભાઈ અહીંયા બરાબર ને, ભવ્ય કેટલા છે? ભવ્ય અહીંયા બોલો કેટલા ભવ્ય છે? બધાનું નામ ભવ્ય છે, આજથી માનજો કે ભવ્ય નહીં, નિકટ ભવ્ય. કારણ કે ભવ્યના પણ 2 પ્રકાર છે, દૂરાંદૂર ભવ્ય, અભવ્ય. ના ના, અરે કેમ, ટેસ્ટર પોઈન્ટ પ્રસન્ન, જે પ્રસન્ન ચિત્ત થી ચૈતન્ય તત્વની વાત. ઠીક છે, બરાબર, તું પરમાત્મા, હા બરાબર, પણ હવે GST ધા તે પૂછો નહીં, પરમાત્મા કરો. પણ પછી હવે આ તો બધું છે ને, અહીંયા બોલવાનું બધું સામાન્ય સાંભળવાનું બહુ સારું લાગે, તમને ખબર નથી, શું ખબર નથી આચાર્ય, કે જે તમને ખબર નથી તારા સ્વરૂપની. નિકટ ભવ્ય, નિકટ ભવ્ય એક પાછળનું નામ છે, 608. પાછળનું નામ જ શું છે? 608, 608. પાઠશાળાનું નામ છે 608. 608 એટલે બોલો, હવે બધા એકબીજાને 608. બોલો જલ્દી, રિઝર્વેશન કર્યું કે ના કર્યું? બોલો, અહીંયા ના ના, હજુ હવે બસ, હવે જરા જોઈએ પાછું ક્યાં જવાનું વેકેશનમાં, હવે પાછું જરા જોવું તો પડશે ને ક્યાં નથી ગયા રિઝર્વેશન. અરે અહીંયા રિઝર્વેશન, કયા રિઝર્વેશનની વાત છે? સિદ્ધાલયમાં રિઝર્વેશનની વાત, સમ્યક દર્શનથી થશે. ચલો જલ્દી બોલો, અંદરથી ઉત્સાહ છે કે નહીં? નિકટ ભવ્ય પ્રસન્ન ચિત્ત ચૈતન્ય તત્વની વાત સાંભળીએ છીએ. હવે મુજબ તો એમ બાતો કી ખબર નહીં, ઓહો આવા ગુરુ મળ્યા નિહાળ થઈ ગયો નિહાળ જે હર પ્રવચનમાં હજારો વાર કહે છે તું ભગવાન છો ભગવાન છો ભગવાન. ચાલો જલ્દી જ્ઞાન ઉપયોગ સાચા દેવ શાસ્ત્ર ગુરુને શ્રદ્ધાની રિપીટ છે તમે સમજ મંદ કશાઈ કશાઈની મનતા અને મોહની મનતા બહુ જોશે. કશાઈની મંદતા હશે તો અહીંયા આવીને સાંભળશે અને મોહની મંદતા હશે તો સાંભળેલી વાત ઉપર વિચાર કર. દિસ ઇઝ ધ ડિફરન્સ અન્ડરસ્ટેન્ડિંગ. કશાઈની મંદતામાં અહીંયા આવશે સાંભળશે અને મોહની મંદતામાં એના ઉપર વિચાર કર. બરાબર છે. ચલો પછી વિશુદ્ધ પરિણામી જેની જેને અને પછી છે ને પોતાનું આમાં નથી આમાં લખ્યું છે પોતાનું કાર્ય કરવાનો જેને ઘણો હર્ષ છે ને છે ને અહીંયા લખ્યું પોતાનું કાર્ય કરવાનો જેને ઘણો હર્ષ છે એવો વિશુદ્ધ પરિણામી જીવ. પોતાનું કાર્ય કરવાનો જેને ઘણો હર્ષ છે. બોલો મૂવી જોવા જાઓ તો કેવી રીતે જાઓ કદી કયો બહુ લેટ થઈ જાય પછી ટ્રેલર આવ્યું છે આવ્યું છે તે બોલો કેટલો હર્ષ ચાલે છે. કોઈ પ્રસંગ હોય તો કેટલો હર્ષ લગ્ન હોય આ હોય તે હોય કેટલો હર્ષ. ગજે વૈયા કે છે કે તારું કાર્ય કરવા માટે તમે અંદરથી ઘણો હર્ષ હોવો છો. અરે અમે તો જલ્દી જલ્દી ભગવાનના લઘુ મંડન બનશું અતિન્દ્રિય આનંદના અંદરમાં અમે ઘૂંટડા પીશું એનો સ્વાદ લેશું અંદરમાં ઠરશું અંદરમાં રમશું અંદરમાં જામી જશું. તમે મને કેવો માનતા હોય એક બાળક હોય ને બાળક એને પ્લે એરિયામાં મોલમાં પ્લે એરિયામાં તમે રમાડા બેસી આવ્યા પછી શું કહો બોલો પતિ ગયો હવે આ બે કલાક અહીંયાથી. અરે બોલો બોલો છે કે નહીં બરાબર ને હવે બે કલાકે અહીંયાથી નહીં હલે નહીં ઉઠે. હવે બાજુ બાજુ કેટલું ચાલે છે શોર છે આ છે તે છે બધું છે પરંતુ એની રમત ગમતમાં કેટલો મશગુલ છે. ઘણી વાર તો આપણે નાના હતા ને રમતા હતા ને તો લોહી નીકળી જાય પગમાં કંઈક વાગી જાય સમજાય છે ખબર ના પડે ઘરે જઈએ ને મમ્મી અરે તમે વાગ્યું છે લોહી નીકળે છે ત્યારે ખબર પડે બોલો શું થયું એ બધું ગોળ થઈ ગયું. એની પાછળ જેની રૂચિ છે એમાં ઉપયોગ એવો લીન થઈ ગયો કે બધું ગોળ છે ગોળ કરવું પડે નહીં ગોળ થયા વગર રહે નહીં. ચમચીથી અમે ખીર ખાઓ તો ચમચી છૂટી જાય કે ના છૂટી જાય. ખીરને ખીરનું સેવન કરતા ખીર મોડામાં જતા ચમચીને કેવું સોરી ચમચી તું મને અહીંયા સુધી લઈ પણ આઈ એમ વેરી સોરી હવે મારે તારો ત્યાગ કરવો પડશે તો જ ખીરનું ગ્રહણ થશે. તો બોલો કેટલી વાર કેટલી કેટલી ચમચી ખાઈ જાવ અને ચમચી ગોળ થઈ જાય ખીર મૂકીએ ચમચી ગોળ ખીર ક્યાં સુધી ના આવે ક્યાં સુધી ના આવે મોડા ગોળ ખીર મૂકીએ ચમચી ગોળ ખીર મૂકીએ ગજબ શેકો. ચાલ જલ્દી આગળ વધીએ. થઈ ગયા દસ થઈ ગયા દસ થઈ ગયા. તત્વ વિચાર હા તત્વ વિચાર વાળો જીવ આ તો છે જ મૂળ જ પોઈન્ટ છે. હવે દેખો તત્વ વિચાર કેટલી બધી વાર પ્રબોધની સાબલે દેખો તત્વ વિચાર કી મનમાં મનમાં સમજાય છે મનમાં મહિમા તત્વ વિચારની મહિમા જોવો કારણ કે તત્વ વિચારક જીવ સમ્યક તેનો અધિકારી છે એની કોઈ અપૂર્વ મહિમા છે. ચલો ઠીક છે હવે આગળ આપણે આવીએ પછી તત્વ વિચાર. હા એ તત્વ વિચારમાં શું કરે તો આ પરિભાષા આપણે કાલે લીધી હતી આજે પણ બોલી એકવાર પાછી બોલી લઈએ અને આ વિચાર કરીને જ્ઞાન વિકલ્પાત્મક દશામાં નિર્ભર થઈ આ યાદ રહેશે પરિભાષા. ભૂમિબેન બોલો પાછળ બીજી બાબી ફોરમ બેન બોલો પરિભાષા બોલો અનંત દ્રવ્યોની અરે બોલો અનંત દ્રવ્યોની અનાદિ અનંત સુનિશ્ચિત સુનિશ્ચિત લખું ને લગાડો સાથે સુનિશ્ચિત ખચિત ફિક્સ કોતરાયેલી સમજાય છે કોતરાયેલી ફિક્સ ખચિત સુનિશ્ચિત આમથી આમ ના લે એક પર્યાય આમથી આમ નહીં હલે આના ઉપર તમને હજારો પ્રતિમાન યોગના ઉદાહરણ આપી શકું. બોલો ચોર્યા કેટલા 84 લાખ પૂર્વ આજે આવીને બધી વાત સવારના શું ગજબ આજે સવારના આપણે જોયું આ કાર ચક્ર શું બોલો હવે કેટલી કેટલા પ્રયત્ન પ્રયાસ ચાલે છે બેકગ્રાઉન્ડમાં તમને ખબર નથી આ એક એકની પાછળ કેટલી મહેનત છે અને કેટલું આપણને આમ કેમ કે તૈયાર માલ આપણા હાથમાં આવી ગયો છે હથેલીમાં આવી ગયો છે તારે ખાલી હા પાડવાની છે. કીધું ને હા પાડ તો આરત બદલાય ના પાડે તો નરક નિગોત ખચિત નિશ્ચિત. અરે આદિનાથ રાજા ને ઋષભદેવ રાજા ને ગ્રસ્ત અવસ્થામાં કેટલો સમય થઈ ગયો બોલો 83 લાખ પૂર્વ. યુ કેન ઇમેજિન ધ પેશન્સ
এই জীর্ণ নথি খাবেন যে আজ বৌমা মারে মোক্ষে তো যাওয়ানো সে এমনি পেলা তীর্থঙ্কর এমনি পেলা মুনি অবস্থা এমনি পেলা শ্রেণী আ বধি পর্যায়ও বধি বধি নথি আওয়ানী You imagine 84 years, lakh purva chodo 84 years, 83 years sudhin to garmata. Kya ki aave atli patient bolo, samne drishti me kya ki aave shi bolo. Aju baju wala jiyo thoda akulit ho gaya, vairag na tao to vairag na diksha kya rele shi, diksha kya rele shi. Pan Rishabh Dev Raja samne drishti bodh vigyani, ओहो ज्ञाता दृष्टा अकर्ता स्वभावनी दृष्टि वाला जीव ने पर्याय मां चारित्रम पर्याय मां थती अस्थिरता ना विकल्पो निपन क्रम वत्सु निश्चित योग्यता नु केव ज्ञान हतु तमने समझायो शु बोली के बधु ऊपर की गई ख्याल आयो छे शु कहू छु खबर हती एमने चारित्रमी पर्याय मां જે સમય મુનિ અવસ્થા લેવાનો ભાવ વૈરાગ્ય એની પહેલા એનું નિમિત્ત વૈરાગ્ય નું કારણ એ બધું ગોઠવાયેલું ખસી છે કે નહીં બોલો નીલાંજના આવશે કે નહીં બોલો શું એની પહેલા કોઈ દેવીઓનું નૃત્ય નહીં જોયું હોય પણ વૈરાગ્ય નું કારણ એ જ સમય બનવાનું હતું તો એના પર આરોપ આવ્યો એનું મરણ થયું વોટ એવર હેપન્ડ વી નો બરાબર હવે એ પણ એનું આયુ પૂર્ણ થવું પણ બોલો સુનિશ્ચિત એ વૈરાગ્યમાં નિમિત્ત બનવું એ પણ શું આની પહેલા કોઈનું મૃત્યુ નહીં જોયું એટી ફોર એટી થ્રી લાખ પૂર્વમાં મૃત્યુ નહીં જોયું હોય મૃત્યુ નહીં જોયું હોય બોલો કોઈનો યોગ નહીં જોયો હોય જોયું હશે ને પરંતુ અહીંયા સુનિશ્ચિત ખચિત યોગ્યતા હતી તો આ પ્રમાણે પાછો સંવાદ ગોઠવાઈ જાય ગજબ આ એક એક કોટડી લો પરિભાષાને અને પછી જો જગતના કોઈ પણ પદાર્થના પરિણામને જોઈને આપણે દુઃખી સુખી ન થઈ હવે જે બોલ છે ને આજનો બહુ ગજબ છે ચલો આગળ વધીએ હવે લાભ હવે આ પરિભાષાને ભણીને આ વ્યવસ્થાને ભણીને સ્વાધ્યાય કરીને લાભ શું ત્રણ લાભ છે ત્રણ લાભ આવ્યા કયા એવા જ્ઞાન અત્યંત નિર્ભાર્થ જ્ઞાનમાંથી કર્તૃત્વ ભાવ અત્યંત અત્યંત કહે ને કે નિર્ભારતા આવશે છૂટી જશે છોડવું નહીં પડે છૂટી જશે અહીંયાથી ફોર એક્ઝામ્પલ બહુ બધા મોબાઈલ પડ્યા હોય ઉધાર આપ્યું છે ને એનું ધોબી ધોબી ના ત્યાંથી વસ્ત્ર લઈ આવે સ્ટેક પોતાનું નથી ઓઢીને સૂતો છે ખબર છે ને બધાને ખ્યાલ આવે છે એ રીતના અહીંયા મોબાઈલ ઉધાર લો કે અહીંયા બહુ બધા મોબાઈલ પડ્યા છે હવે ફોર એક્ઝામ્પલ બાય મિસ્ટેક મેં નિયતિબેનનો મોબાઈલ લઈને ચાલી બરાબર છે તમે મને રોજ અરે જ્યોતિબેન ઉભા રહ્યા મારો મોબાઈલ મને જયારે ખબર પડી મેં જોયું અચ્છા એવો સોરી સોરી ત્યાગ થઈ ગયો કે કર્યો પડ્યો બોલો જલ્દી એ પદાર્થનો જાણ થતા શું થતા શું થતા સમ્યક જાણ થતા કે આ મારો તો ત્યાગ થઈ ગયો કે કરવો પડ્યો બોલો થયા વગર રે નહીં સાચું જ્ઞાન થતા સ્વને ગ્રહણ કર્યા વગર ના રે અને પરનો પર ભાવનો ત્યાગ થયા વગર ના રે ના રે પ્રભુ ના રે ખબર પડી ગઈ ને સ્વભાવ અને વિભાવ વચ્ચેની ભિન્નતા ખબર પડી ગઈ કે નહીં બોલો ખબર પડી ગઈ ને એક એક તત્વના સ્વરૂપનું ચિંતન લક્ષણ લક્ષણ અને પછી પરીક્ષા પેલા નામ જાણ્યા ને આશ્રવ આશ્રવ હવે એનું લક્ષણ આશ્રવ તત્વ બોલો જલ્દી આશ્રવ તત્વનું લક્ષણ અને એ સંબંધિત પરીક્ષા કરીને દ્રઢતા કેવી રીતે આવશે બોલો આશ્રવ તત્વનું લક્ષણ આકુરતા આશ્રવ તત્વનું લક્ષણ આકુરતા અને એ આકુરતામય ભાવ પરલક્ષી ભાવ વિભાવ ભાવ વિકાર ભાવ એ મારો ખરેખર સ્વભાવ નથી છે કે નહીં બોલો એ સ્વભાવ નથી તો આ નિર્ણય થતા શું થયું શું થયું કે ખરેખર જે પોતાનું નથી પોતાના દ્રવ્ય સ્વભાવમાં નથી એ એ વસ્તુ છૂટી જાય એનું વસ્તુ ના છૂટે વસ્તુ તો જલ્દી બોલો વસ્તુ તો છૂટી જ છે એ સંબંધીનું એકત્વ મમત્વ કર્તૃત્વ છૂટી જાય બોલો છૂટી ગયું કે નહીં છૂટી ગયું કે નહીં કર્તૃત્વ છૂટી ગયું મમત્વ છૂટી ગયું એકત્વ છૂટી ગયું શું થતા જ્ઞાન થતા કે આ મારું નથી આ તો અમનું છે એવી રીતના જડ રાગાદી ભાવ બોલો વિચાર બોલો મને કયો સ્વભાવ રૂપે રહેવું સરળ છે કે વિભાવ રૂપે પરણવું સરળ છે હું તમને એક ઉદાહરણ આપું, સવારના એવું આપું છું ને ઉદાહરણ પાણીનું. અગ્નિ અગ્નિના સંયોગમાં આવીને પાણી ઉષ્ણ થયું. હમ, હવે આપણે બે ડિવિઝન કરી નાખીએ અહીંયા, વન ગ્રુપ ઓફ પીપલ યર, વન ગ્રુપ યર. ઓકે, હવે હું તમને બે કામ આપું છું. એકને, એક ગ્રુપને કામ શું આપ્યું કે જે પાણી છે ને એને ગરમ રાખો, અને એકને કામ આપ્યું એ પાણીને ઠંડુ રાખો. ને સમજાયું? કામ સમજાયા કે નહીં? આટલા બ્લાઇન્ડ કેમ લાગો છો? કામ સમજાયું? એકને શું કામ આપ્યું બોલો? કે પાણીને ગરમ, અને પાણીને ગરમ રાખવું એ પાણીની સ્વાભાવિક પર્યાય છે કે વૈભાવિક? તો એ કઠિન છે કે સરળ બોલો? એની માટે શું જોશે? વૈભાવિક પર્યાય રૂપે દ્રવ્યને પરિણમન કરાવવા માટે એ નિમિત્ત જોશે, સંયોગ જોશે, ગેસ જોશે, જોશે કે નહીં બોલો? અને તમારું કામ સરળ કે કઠિન બોલો? જો એકદમ નિર્ભા, એકદમ સરળ. કે કારણ કે પાણીને ઠંડુ રાખો, ઠંડુ રાખવા માટે, શીતળ રાખવા માટે શું કરવાનું? કઈ કરવાનું કે કઈ કરવું પણ ના પડે? કરવાનું શું હોય? છોડી દો, ગજબ છે બોલો. થઈ પરીક્ષા, થઈ આ રીતે પરીક્ષા. ભાવ રૂપે પ્રણામવા માટે તો બારમાં નિમિત્ત જોશે, સંયોગનું લક્ષ આ તે, સ્વભાવનું વિસ્મરણ બોલો કેટલી, 17 વસ્તુ. પણ સ્વભાવ રૂપે પ્રણામવા માટે કઈ નહીં. આને કહેવાય નિરપેક્ષતા. ચલો ઠીક છે, આને કહેવાય જ્ઞાનની નિર્ભરતા. જો હું અહીંયા જ્ઞાનની જ્ઞાનમાં ભાર લઈને બેસું ને, આમ બોલું, આમ ના બોલું, આમ બોલું, તો શું થશે બોલો? પોઈન્ટ ખ્યાલમાં છે? કેટલી સહજતા આપણા જીવનમાં હોવી જોઈએ. જે વિષય આવવાનો છે, જે શબ્દ આવવાના છે, જે ભાવ ક્રમે આવવાના છે, આવશે કે નહીં બોલો? એને જીનેન્દ્ર અમિંદ્ર તીર્થંકર પણ બદલી શકવામાં સમર્થ નથી. મને કો આદિન, અગેન આદિનાથ મુનિરાજ કેટલા મહિના ઉપવાસ કર્યા? ઉપવાસ 6 મહિના, અને પછી 7 મહિના અને 12 કે 13 દિવસ માટે આહાર લેવા માટે નીકળ્યા કે નહીં? મને સાચી બહુ આશ્ચર્ય લાગે મમતાબેન, તમે નાનો આન્સર આપો. મને એમ થાય કે એ 7 મહિના 12 દિવસ સુધી પ્રથમ તીર્થંકર નો જીવ મુનિ અવસ્થામાં રોજ આહાર લેવા માટે જાય છે. મને કે ઇન્દ્રો ગયા ક્યાં, જેમણે 4 4 કલ્યાણ ધૂમધામથી ઉજાયવા, એ ઇન્દ્રો ક્યાં ગયા? દેવો ક્યાં ગયા? સૌધર્મ ઇન્દ્ર ક્યાં ગયા? કેટલી ખચીતી અવસ્થા છે વિચાર કરો. જ્ઞાન નિર્ભર મુનિરાજનું નિર્ભર બોલો, મેં તો કેવું લાગે બોલો? કેટલું બેડ ફીલ થાય કે ના થાય? બેડ ફીલ, થોડું તો બેડ ફીલ થાય ને. થવું જોઈએ કે આમ થાવ? તમે અચ્છે ના, એમને ના થયું, પણ થવું જોઈએ કે ના થવું? આપણે હોત તો બોલો, વિચાર કરો. 7 મહિના અને કેટલા દિવસ ઉપર જોઈ લેજો તમે. સહજતાથી જાય આવે, જાય આવે, જાય આવે. કોઈને આહાર આપવાની વિધિ નથી ખબર બોલો. અચ્છા, એમને અવધિજ્ઞાન હતું કે નહીં? ઋષભદેવ મુનિરાજને અવધિજ્ઞાન હતું કે નહીં? તે અવધિજ્ઞાનથી જાણી લેતે કે ભાઈ અહીંયા શું થાય બોલો, અહીંયા શું થાય? કે જો ભાઈ સ્વાધ્યાય નથી ને, હવે જયારે હોય ત્યારે વોટ્સઅપ કરી દેજો, મેસેજ તો આવી જશે. રોજ રોજ આવું બધું આમ બહુ પછી દૂરથી ના ભાવે કહે. અવધિજ્ઞાન હતું, તમે વિચાર કરો. હું થોડું લાઇટલી બોલું છું, પણ વિચાર કરજો. જ્ઞાન આ, મને આના ઉપર કલાકો બોલી શકું, કલાક વાળા પર ચર્ચા થઈ. જ્ઞાન વસ્તુ સ્વરૂપને જાણીને જ્ઞાન નિર્ભર ના થયું બને ને, એટલે જ્ઞાન નિર્ભર નથી થયું, એટલે તું હજી આ ખચિત વ્યવસ્થાનો સ્વીકાર નથી કરી શક્યો પ્રભુ, એટલે જ્ઞાન નિર્ભર નથી થયું. યુ અન્ડરસ્ટેન્ડ ધ ફીલિંગ ઓફ જ્ઞાનની નિર્ભરતા? યુ અન્ડરસ્ટેન્ડ હાઉ જ્ઞાન વિલ ફીલ વેન જ્ઞાન ઇઝ નિર્ભર? કરતા ભાવ છૂટી જાય, જાતા ભાવ સાક્ષી ભાવ રહી જાય. ધોતા સ્વયં જગત પરિણામ, મેં જગ્કા કરતા ક્યા કામ, દૂર હટો પર કૃત પરિણામ, જાતા દ્રષ્ટા આઠમરા. માય નેચર ઇઝ નોટ કે હું આટલું બધું એક લેક્ચરમાં પૂરું કરું, પણ ખબર નહીં આપણને ખચિત યોગ્યતા. અત્યંત નિર્ભાર બોલો, મુનિરાજને એક વિકલ્પ ના આવ્યો. કોઈ કમ્પ્લેન નહીં, એક્સપેક્ટેશન નહીં, ડિમાન્ડ નહીં, એને જ્ઞાનની નિર્ભરતા કહેવાય. બોલો, જૈની છે ને, જૈની, જૈની સો દુઃખી નહી, દુઃખી સો જૈની નહી. જૈની હોય ને દુઃખી હોય બને નહીં, ને દુઃખી છે તો શું જૈની? નામ નામધારી જૈન બન્યું છે કે ભાવધારી જૈન બન્યું છે? નામધારી જૈન તો થઈ ગયા, ભાવધારી જૈન એમ લાગવું જોઈએ. આમ આપણે કહીએ ને, હમણાં 6 ધારાની ગાથા છે ને, જીવ પુદગલ નબ ધર્મ અધર્મ કાલ, એમ સે ન્યારી હૈ જીવ ચાલ. અમે ભણતા હતા ને મમતા બેન તો અમને એમ શીખવાડતા એસો મત બોલો આમ નહીં બોલો પૃથ્વીના ધર્મ ધર્મ કાલ ઉનસે ન્યારી હોય જીવ ચાલ નહીં કેમ બોલીએ અરે આમ બોલો ને પૃથ્વીના નભ ધર્મ અધર્મ કાલ ઉનસે ન્યારી હૈ મેરી ચાલ ન સમજો જીવ ચાર એટલે અરે કોઈ અન્યની વાત કરો છો એમ મેરી ચાલ ગૃહધામ કે આરાધકો કી વાત હી કુછ કેમ કારણ કે એનું જ્ઞાન નિર્ધાર થશે કેવળ જ્ઞાન થશે ત્યારે ને વિતરાગતા થશે ત્યારે બારમા ગણ સ્થાનમાં અગિયારમા ગણ સ્થાનમાં છઠ્ઠા ગણ સ્થાનમાં સાતમા ગણ સ્થાનમાં શ્રેણીમાં બોલો ક્યારે અરે ખાલી તમે સમજો જિસકી ચર્ચા ઇતની સુંદર જિસકી ચર્ચા ઇતની સુંદર તો વો કિતના સુંદર જ્ઞાનની નિર્ભરતા એની સાથે આ બધું એની સાથે છે અકર્તાનો નિર્ણય અને જ્ઞાતા સાક્ષી ભાવની પ્રાપ્તિ થઈ ગઈ વાત થઈ ગયો સમય કેટલા વાગ્યા સુધી છે નવ નવ હા આજે આપણે હા ઠીક છે ચલો તો આ આપણી વાત થઈ ગઈકાલના બોલ હવે જે બોલ લેવાનો છે ધીસ ઇઝ આટલા બોલ છે બધા જ બહુ જ માન્ય છે પણ ધ બોલ વિચ વી આર ગોઈંગ ટુ ટેક ટુડે ફ્રોમ ધીસ ઇઝ સમથિંગ અમેઝિંગ તમે આની આની આના પર વિચાર કરશો ને તો ખરેખર આમાં એટલું મર્મ છે જો પહેલા હું કહું છું સસ્પેન્સને ખોલું જો શું છે આપણે બોલ લેવાનો છે હા જો બોલ છે જો પર પહેલા કહી દઉં અધિકાર છે ચોથો અધિકાર છે ઓકે આપણે ગઈકાલની જેમ હા આપણે ગઈકાલની જેમ એ ચોથા અધિકાર નો પણ આખો જે વિષયનો ફ્લો છે વી ડુ દેટ ચાલશે કરશું ગઈકાલે આપણે સાતમા અધિકારનો ફ્લો ભૂલી નથી ગયા ને આગે પાઠ પીછે એવું ના કરતા હે યાદ છે ગઈકાલનો ફ્લો સાતમા અધિકારનો એવી રીતના સુંદર 10 પોઈન્ટ છે ચોથા અધિકારનો ફ્લો ખાલી એક એક અધિકારનો ફ્લો પણ સમજશો ને તો તમને એ અધિકારમાં આવેલી આખી જે વિષય વસ્તુ છે ખ્યાલ આવશે તમે પહેલા વી વિલ ગો સિસ્ટમેટિકલી ફર્સ્ટ આઈ એમ ટેલિંગ યુ કયો બોલ છે તો જે પ્રકરણ છે ચોથા અધિકારમાં છેલ્લે છે ઇષ્ટ અનિષ્ટની મિથ્યા કલ્પના આ વિષય છે બરાબર છે પહેલા બોલ વાંચીશું પછી આપણે ચોથા અધિકારનો ફ્લો લઈએ અને જેટલો સમય રહેશે પછી આપણે કરશું જો બોલ છે બોલ સાંભળજો હું તમને અહીંયાથી કહી દઉં એટલે તમને બોલ આવ્યો અચ્છા ઇષ્ટ અનિષ્ટની મિથ્યા કલ્પના ગુજરાતી મોક્ષ માર્ગ પ્રકાશકમાં 90 નંબરનું પાનું છે અને એમાં 92 નંબરના પાના પર આ બોલ છે ઓકે 92 નંબરના પાના પર આ બોલ છે હમણાં આવશે હું વાંચું છું તમે જોજો જો હવે સાંભળજો હું વાંચું છું કેટલું ખ્યાલ આવે છે પકડજો બધા સમજાશે બધાને જો પરદ્રવ્ય 92 પેજ છે ગુજરાતી આવી ગયું જો એ પ્રમાણે આવ્યું ને એ પ્રમાણે પરદ્રવ્યોને ઇષ્ટ અનિષ્ટ માની રાગ દ્વેષ કરવો મિથ્યા છે હું આખું તમને આનું બેકગ્રાઉન્ડ આપીશ પહેલા શું છે આખો વિષય ઓકે પહેલા આપણે બોલ વાંચીએ છીએ લાસ્ટ લાઈન છે આની જો પરદ્રવ્ય ઇષ્ટ અનિષ્ટ હોત સમજો એક પોઈન્ટ બે જોડકા છે ઇષ્ટ અનિષ્ટ અને રાગ દ્વેષ આને છૂટું પાડશું આપણે ઓકે જો પહેલા વાંચીએ જો પરદ્રવ્ય ઇષ્ટ અનિષ્ટ હોત ખરેખર હોત અને ત્યાં આ જીવ રાગ દ્વેષ કરતો હોત પરદ્રવ્ય ઇષ્ટ અનિષ્ટ ખરેખર હોત અને આ જીવ રાગ દ્વેષ કરતો હોત તો મિથ્યા નામ ન પામત પ્રભુ તો સમ્યક તો કેવાત ને મિથ્યા નામ પણ તે તો અનિષ્ટ નથી અને આ જી ઇષ્ટ અનિષ્ટ અને માની જોર આના પર આપજો માની રાગ દ્વેષ કરે છે તેથી એ પરિણામોને મિથ્યા કયા છે મિથ્યા રૂપ જે પરિણામ તેનું નામ મિથ્યા ચારિત્ર છે સમજાયો આ બરાબર છે હવે આમાં બે શબ્દ આવ્યા ઇષ્ટ અનિષ્ટ અને રાગ દ્વેષ એને આપણે હવે કાલે ખોલશું આ બોલને આપણે કાલે ખોલશું આ પ્રકરણને કાલે ખોલશું હમણાં આપણી પાસે 5-7 મિનિટનો સમય છે એમાં આપણે ફટાફટ જે ચોથો અધિકાર છે આખો એ ચોથા અધિકારનો આખો ફ્લો આપણે એકવાર સમજીએ બરાબર. બીજી વાત સાથે છો બધા, જો સૌથી પહેલા ચોથા અધિકારમાં મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનું વિશેષ નિરૂપણ છે. બહુ સિમ્પલ છે આનો ફ્લો, હાર નથી. ફટાફટ જલ્દી મારી સાથે છો, 5 મિનિટમાં આખો ફ્લો યાદ રહી જશે, ખ્યાલ આવશે, યાદ કરતા ખ્યાલ આવશે. સૌથી પહેલા મિથ્યા દર્શનનું સ્વરૂપ સમજાય. મિથ્યા દર્શનના સ્વરૂપ સાથે પ્રયોજનભૂત અપ્રયોજનભૂત પદાર્થનું સ્વરૂપ સમજાય. બરાબર, કે કયા પદાર્થ પ્રયોજનભૂત છે, કયા અપ્રયોજનભૂત છે, બહુ સરસ પ્રકરણ છે એ પણ. એના પછી મિથ્યા દર્શનની પ્રવૃત્તિનું સ્વરૂપ સમજાય. હવે એ પ્રવૃત્તિમાં પહેલી વાત છે એવી, ઓવરઓલ શું છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનું સ્વરૂપ. વધારે ખોલ્યું છે મિથ્યા દર્શન અને મિથ્યા ચારિત્ર. મિથ્યા જ્ઞાનને શોર્ટમાં આપ્યું છે. મિથ્યા દર્શનમાં એક બે ટોપિક છે, પ્રયોજનભૂત અપ્રયોજનભૂત તત્વ નું સ્વરૂપ અને 7 તત્વની મિથ્યા માન્યતા. બે ટોપિક ઇન મિથ્યા દર્શન, અન્ડરસ્ટેન્ડિંગ. બરાબર સમજાયું? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. મિથ્યા દર્શનમાં બે ટોપિક, પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત તત્વ, અને મિથ્યા દર્શનની પ્રવૃત્તિના અંતર્ગત 7 તત્વની મિથ્યા માન્યતા, જે અગ્રહિત મિથ્યાત્વ છે, અનાદિકાળથી ચાલતી આવી મિથ્યાત્વની પરિણતિ છે. પછી મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ છે, થઈ ગયું. પછી મિથ્યા ચારિત્રનું સ્વરૂપ છે. મિથ્યા ચારિત્રમાં 3 બહુ જ સુંદર મહત્વપૂર્ણ વિષય તેમની સાથે લખ્યા છે, અને એમાં સૌથી પહેલા મિથ્યા ચારિત્રનું જે સ્વરૂપ છે એમાં ઇષ્ટ અનિષ્ટની મિથ્યા કલ્પના જે આપણે લેવાનું છે. એના પછી રાગ દ્વેષનું વિધાન અને વિસ્તાર, અને છેલ્લો અત્યંત સુંદર વિષય છે મોહનો મહિમા. 3 વિષય સમજાયા? ઇષ્ટનિષ્ટની મિથ્યા કલ્પના, રાગ દ્વેષનું વિધાન અને વિસ્તાર, અને મોહનો મહિમા. આખો ચોથો અધિકાર થઈ ગયો. એટલીસ્ટ ખ્યાલ આવ્યો કે શું વિષય, એનો ફ્લો, વિષય ફ્લો છે. બરાબર, બેસિકલી અનાદિકાળથી સંસારમાં, આજે સવારની વાત આવી હતી કે 4 ગતિ 84 લાખ યોનિઓમાં જે પરિભ્રમણ કરે છે એનું મૂળ કારણ છે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. હવે 2 મિનિટમાં આપણે પૂરું કરીએ. 2 જોડકા લીધા ને, કયા 2 જોડકા લીધા? કાલે ખોલશું આને, હે ને, બહુ કઈ હજુ તો લીધું નથી, આપણે કાલે આને ખોલશું. 2 જોડકા કયા લીધા? ઇષ્ટ અનિષ્ટ માને છે પરપદાર્થ ને, અને એના કારણે શું થાય છે? રાગ દ્વેષ થાય છે. ખાલી એક વાત સમજીને જજો, એના પર વિચાર કરજો. ઇષ્ટ અનિષ્ટ ની જે માન્યતા છે એ શ્રદ્ધા સંબંધી બુદ્ધિતા છે. પરપદાર્થમાં જ્ઞાનીને અનુભવ, આત્મા અનુભવ થયા પછી પરપદાર્થને લઈને અસ્થિરતાનો રાગ દ્વેષના પરિણામ હોય, પરંતુ ઇષ્ટ અનિષ્ટની કલ્પના ન હોય. તો શું વાત આવી મહત્વપૂર્ણ? કે ઇષ્ટ અનિષ્ટની બુદ્ધિ માન્યતા એ મિથ્યાત્વ છે અને એ અનંત સંસારનું કારણ છે. પહેલા ઇષ્ટ અનિષ્ટની બુદ્ધિ છૂટશે, અને ક્રમે કરીને પછી રાગ દ્વેષની અસ્થિરતાના રાગ જશે, અસ્થિરતાના પરિણામ જશે. પહેલા તાવ જાય કે પહેલા વીકનેસ જાય? પહેલા તાવ જાય કે વીકનેસ જાય? તમે શું કહેશો બોલો? વીકનેસ. અરે તાવ તો છોડો યાર, વીકનેસ હોય છે, વીકનેસ હોય છે. વીકનેસનું કારણ શું છે? સમજાય છે બધાને આજે વિષય સમજાયો? વીકનેસનું કારણ તાવ છે. પહેલા પંખો બંધ થાય કે સ્વિચ બંધ થાય? પંખો બંધ થાય કે સ્વિચ બંધ થાય? અને ક્યાંય ભાગવાનું હોય, એકદમ અર્જન્ટ કોઈ મીટિંગ હોય, કે કોઈ ટ્રેન પકડવાની, કે કોઈ ફ્લાઇટ પકડવાની હોય, અને 5 પોઈન્ટ ઉપર પંખો ચાલતો હોય, અને તમે ફટાકથી છેલ્લે સ્વિચ બંધ કરી, પછી યુ વિલ વેટ, ના સ્વિચ તો બંધ કરી છે, અરે ભાઈ પંખો બંધ થયો કે નહીં જોવા તો દો, જોવું પડે. સ્વિચ ઓફ કર્યા પછી પંખો બંધ થશે કે નહીં? ચાલે છે, ચાલે છે હમણાં, પરંતુ એ બંધ થવા માટે ચાલે છે. એવી રીતના પરપદાર્થોમાંથી પરપદાર્થ નહીં છૂટે, પરપદાર્થ સંબંધી રાગ દ્વેષ પણ નહીં છૂટે. પહેલા શું છૂટશે? પરપદાર્થ માંથી ઇષ્ટ અનિષ્ટની કલ્પના. હવે એ કેવી રીતે છૂટે છે, એનું કારણ શું છે, હું એક કે બે બહુ જ ગજબના ઉદાહરણના માધ્યમથી કાલે ચર્ચા કરીશ. આવે ને ટુ બી કન્ટિન્યુડ, આવે કે ના આવે? તો અહીંયા પણ આપણે થોડુંક એવી રીતે રાખીએ ને, ટુ બી કન્ટિન્યુડ. વોટ ઇઝ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ, હાઉ ઇટ ગોઝ, વાય ઇટ હેપન્સ, અને એ જશે પછી રાગ દ્વેષનું શું સ્વરૂપ છે, કે ભાઈ હવે પંખો ચાલવા માટે નથી ચાલતો, બંધ થવા માટે ચાલે છે. એવી રીતે આપણા અંતરંગમાંથી હમણાં આ ભાવમાં અભ્યાસ દ્વારા, તત્વ નિર્ણય વડે, તત્વ અભ્યાસ વડે, તત્વ ચિંતન મંથન વડે ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ છૂટે અંદરમાં પોતાના. ઈ હવે અહીંયા ગજબ લખ્યું છે, ખરેખર તને ખબર જ નથી તારી માટે આ વિશ્વમાં ખરો ઈષ્ટ કોણ છે. ઈષ્ટની પરિભાષા કેટલી સુંદર આપી છે, અનિષ્ટની પરિભાષા કેટલી સુંદર આપી છે. જો ખરેખર આ સ્વાધ્યાય આત્માર્થીનો ખોરાક છે. બોલો તમે શું શું પ્રોટીન પ્રોટીન શેક વાયુ સમજાય છે. એવી રીતના સ્વાધ્યાય આપણે ખરેખર પ્રોટીન કહો, વિટામિન કહો, અને બુસ્ટર ડોઝ લીધા ને બધા લીધા, કેટલા ડોઝ લીધા, બુસ્ટર ડોઝ લીધા કે નહીં બોલો. અહીંયા આવો, રોજ બુસ્ટર ડોઝ મળશે, અને એવો બુસ્ટર ડોઝ મળશે કે એવી ઇમ્યુનિટી. શું આપણે શું કહીએ, ક્યાં જાઓ રિહેબ સેન્ટર, વાઈ યુ ગો રિહેબમાં, કેમ જાઓ નેચરોપેથી રિહેબમાં કેમ જાઓ. બોલશે નહીં, અડધા બોલશે જ નહીં, મને ખબર છે બોલશે જ નહીં. કેમ જાઓ બોલો, ડિટોક્સ થવા, ઇમ્યુનિટી વધારવા. ગજબ, કોની ઇમ્યુનિટી વધારવા જાઓ છો ને કેટલી વધે છે, તારા હાથમાં શું છે. અહીંયા કે છે અનાદિ નિધન વસ્તુએ સ્વયં અપને અપને મેં પરિણમિત હોતી હૈ, કોઈ કિસી કો અપને વિકલ્પ અનુસાર પરિણમાવી શકે નહીં, પરિણમાવાનો અભિપ્રાય જ મિથ્યા છે. શું ઇમ્યુનિટી કઈ કોની વૈધી ને ખરેખર કોની વધારવાની છે, વિચાર તો કરો. અહીંયા આવો, અહીંયા આવો, ઇદમ પદમ અહીંયા આવો. ઇમ્યુનિટી તો અહીંયા વધશે, બુસ્ટર ડોઝ અહીંયા મળશે, મિથ્યાત્વ અને અજ્ઞાનનું ડિટોક્સ અહીંયા થશે. આવશો ને અમે એવું છે ને કે માઇન્ડસેટ કરીને આવે ને, દસ દિવસ એ નવમા દિવસે રાહ જોશે, કાલે દસમો દિવસ. કારણ કે માઇન્ડસેટ કરીને આવ્યો છે, એટલે દસ લક્ષણ પરવા ને એક મહિના પહેલા માઇન્ડ સેટ હોય. જો સવારથી પૂજા કરશું, પછી વિધાન, પછી આ કરશું, એક ટાઈમ ટેબલ. દસ દિવસના કપડાં કાઢી રાખ્યા છે, સવારના આ પહેરશું, સાંજના આ પહેર, પ્રતિક્રમણમાં જશું, આમ કરશું, તેમ કરશું, પતી ગયું. ક્ષમાવાણી એક મેસેજ તૈયાર રાખશે, જ્યાં અહીંયા ક્ષમાવાણી પૂરી થઈ ને ફાટાથી અડધાની તો ખબર નહીં કોને મેસેજ પહોંચ્યા ને કોને ના પહોંચ્યા ને શું. ડોન્ટ મેક ધીસ અ રૂટીન. હું થોડુંક લાઇટ કરું છું, કારણ કે યંગસ્ટર્સ છે, રાતનો સમય છે. પણ ખરેખર પોતાના હૃદય ઉપર હાથ રાખીને પૂછો કે આપણે જે મેં તમને કીધું કે શું શું બલિદાન આવતું છે આ જીવો આપણી સુધી આ તત્વ સુરક્ષિત રહે. તમને ખબર છે પછી વાંચતી હતી તોડોલોઈ સાહેબના મોક્ષના પ્રકાશકને પૂર્ણ કરવા માટે કેટલા બધા વિદ્વાનોને વિનંતી કરી રિક્વેસ્ટ કરી કે સાહેબ પૂરું કરો ને. દીપચંદજી કાશ્મીવાલ આ તે કેટલા બધા. No one was ready for that. એવું નથી એમનામાં ક્ષમતા નહોતી, પરંતુ they were literally feeling કે વી કેનોટ. શું કહું હવે, વિચાર કરો. મને એ દિવસે રાતના તે બહુરી 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 શબ્દ દેખાત, ખરેખર કહું છું તમને. વી લિટરલી મેક ઇટ અ પ્રોગ્રામ વિથ ધેટ માઇન્ડસેટ. અરે આ આયતન, આ અદભુત બધા આયતનો મહિના છે, આટલું અદભુત બન્યું છે ખુલ્લી માટે. બેસો નીચે જઈને બેસો, ખાલી અડધો એક કલાક બેસો તો ખરા. 4-5 હજાર તો જીવવાનું છે, કેટલી કેટલી મહેનત કરે છે એ એક એક જીવ, તમને ખબર છે. એટલે આવે છે ને જયેશભાઈ, તમે વિચારી ના શકો. મારી ખ્યાલમાં આવે છે આ આપણી હેરિટેજ શું કહેવાય, વારસો છે, આ આપણો વારસો છે. આ પીજી ભાભી આવ્યા તા ઘરે વાત થઈ, મને તો આવી એટલું અનબિલીવેબલ કે શું મહેનત કરી છે એક એક જીવે અહીંયા આપણા સુધી. સર આપણે તો શું કર્યું, વોટ્સએપ પર ખોલ્યું, અચ્છા સ્વાધ્યાય આવી ગયો, પ્રવચન આવી ગયું, હા આવી ગયું, લિંક આવી ગઈ, આવી ગઈ. યુ અન્ડરસ્ટેન્ડ સાઇલેજ ની તો વાત કરી, ગજબ. તમે વિચારી ના શકો એમાં જે ફીડ કરવાનો આખો પ્રોગ્રામ, એક એક તિથિ આ તે કલ્યાણ દેશ દેટ પૂજા કરી આ તે, ઇટ ઇઝ સચ અ હાર્ડ વર્ક, ઇટ ઇઝ અ ટીમ વર્ક. આ કોઈ એક જણનું કામ નથી. પોઈન્ટ ખ્યાલમાં છે, તો બહુ ગજબ આપણને માર્ગ મળ્યો છે. આપણે આના ઉપર ખૂબ ઉત્સાહપૂર્વક ચાલીએ અને કાલે આપણે મળશું ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ અને રાગ દ્વેષના પરિણામની વચ્ચે જમીન આસમાનનો ફરક છે, શું ફરક છે એને આપણે કાલે સમજ